एकत्र फाउंडेशन प्रस्तुत रचनावली तौतेर मृत्युंजय लेखक वीरेंद्र भट्टाचार्य पठन शैलेश। गया ऑगस्ट की छठी तारीखे वीरेंद्र भट्टाचार्य नु अवसान थे। आ असमिया नवलकथाकार नु भारतीय साहित्य में समर्थ नवलकथाकारों में एक तरीके स्थान छे। साहित्य अकादमी नो अने ज्ञानपीठ नो पुरस्कार एमने मळेलो छे। साहित्य अकादमी ना तो तेओ पहला उपाध्यक्ष अने पछी अध्यक्ष रही चुक्या छे। 1924 मा आसामना शिवसागर जिल्ला मा जन्मेला आ लेखके एमनु उच्च शिक्षण जोराहाट मा अने गुवाहाटी नी कॉटन कॉलेज मा लीधेलु अने गुवाहाटी नी विश्वविद्यालय माथी अनुस्नातक नी उपाधि मेळवेली। એમણે પછી પત્રકારત્વને ક્ષેત્રે પદાર્પણ કર્યું અને રામદેવનું જેવા અનેક સાહિત્યિક સામાયિકોનું સંપાદન કર્યું। આ નવલકથાકારે પોતાને અને પોતાના સમાજને નજીકથી જોયો છે અને પોતાના આદર્શ પ્રમાણે એનું ઘડતર કરવાને એની સામે ઉહાપોહ કર્યો છે। ઉપસતા આવતા વૈજ્ઞાનિક મૂલ્યોનું ચાલી આવતા પારસ્પરિક ભારતના આધ્યાત્મિક મૂલ્યો સાથે એમણે અપૂર્વ મિશ્રણ કર્યું છે। થોડાક વર્ષ એમણે ગામ ખુલની શાળામાં વિજ્ઞાન શીખવેલું અને આ શાળામાં કામ કરતા કરતા તેઓ નગા જાતિ સાથે પરિચયમાં આવેલા। નગા જાતિ જીવનને એમણે નજીકથી અનુભવ્યું। એમણે પોતાનો એ નગા અનુભવ ઇયારુ ઇંગમ નામની નવલકથામાં મૂક્યો, જે નવલકથાને પછી સાહિત્ય અકાદમીનું ઇનામ મળ્યું। ઇયારુ ઇંગમમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની સૈન્ય ઈશાન ભારત પર કબજો જમાવેલો અને જાપાની સૈનિકો યુદ્ધ દરમિયાન જે નગા સ્ત્રીઓ સાથે સંપર્કમાં આવેલા એની આસપાસ નવલકથાને ગૂંથી છે। એક બાજુ એમાં પ્રણયની કથા પણ છે અને બીજી બાજુ એમાં યુદ્ધની કથા પણ છે। ઇમ્ફાલ મણિપુરના વિસ્તારમાં રહેતી ટાંખુલ નગા જાતિના જીવનને એમની કેટલીક આદિમ રૂઢિઓ સાથે લેખકે રજૂ કર્યું છે। સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પ્રકાશિત એનો ગુજરાતી અનુવાદ ભોળાભાઈ પટેલે કર્યો છે, પરંતુ 55 વર્ષની વયે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર આ લેખકની બીજી કૃતિ મૃત્યુંજય સૌથી વધુ નોંધપાત્ર કૃતિ છે। 1942માં સ્વાતંત્ર્યના સંઘર્ષ દરમિયાન અંગ્રેજ સરકારના સૈન્ય અને શસ્ત્રને લઈને આવતી ટ્રેનને ઉથલાવનારનો આજે તોડફોડનો પ્રસંગ જે 12 પાથારમાં બનેલો, એના પરથી પ્રેરણા લઈને આ લેખકે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય થયેલી પ્રજાના સામૂહિક પુરુષાર્થને અહીં વર્ણવ્યો છે। 1942માં ગાંધીજીની ધરપકડ થઈ અને અનેક સત્યાગ્રહીઓને જેલમાં નાખવામાં આવ્યા। લોકોમાં નિરાશા વ્યાપી ગઈ। એમને થયું કે હવે માર્ગદર્શન કોણ આપશે? દેશને સ્વતંત્ર બનાવવાના સ્વપ્ન જોતા ઘણા લોકોએ સુભાષચંદ્ર બોઝનો અહિંસાથી જુદો રસ્તો અપનાવ્યો। સુભાષે કહેલું કે તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ। આ મંત્રને માયંગના મહદાનંદ ગોસાઈએ પણ ઝીલી લીધો। એની સામે ધનપુર અને રૂપનારાયણ જેવા જુવાનો પણ જોડાયા। એમને સૌને લાગ્યું કે અહિંસા નહીં પણ ક્રાંતિથી દેશ આઝાદ થશે। ગાંધીજીનું અહિંસક યુદ્ધ જોઈ લીધું, એનાથી કંઈ વિશેષ બનશે નહીં। એમને લાગ્યું કે હવે ગેરિલા યુદ્ધ કરવું પડશે, ખૂનનો બદલો ખૂન, પુલ તોડવા પડશે, રસ્તાઓ અને ઘાટ નકામા બનાવવા પડશે, ટ્રેનો ઉથલાવવી પડશે, અને કેટલાક જુવાનો એમ કરવામાં જોડાઈ ગયા। ગોસાઈ, ધનપુર અને રૂપનારાયણ પર એક પુલ ઉડાડવાની જવાબદારી આવી પડે છે। ધનપુર પોતાનાથી મોટી ઉંમરની ડીમીને ચાહે છે, પણ ડીમી વિવાહિત હોવાથી એ માર્ગે આગળ વધવાને બદલે 10-1 સૈનિકોના અત્યાચારની ભોગ બનેલી સુભદ્રા સાથે લગ્ન કરવાનું ધનપુર વિચારે છે, પણ અત્યારે તો એની સામે પુલ ઉડાડવા સિવાય બીજું કોઈ લક્ષ્ય નથી। ગોસાઈ અને આ બંને યુવાનો ટ્રેન ઉથલાવવાની જગ્યાએ પહોંચવા મથે છે। રસ્તામાં ડીમી સાથે ધનપુરની મુલાકાત થાય છે એ ક્ષણ તો ડીમી ધનપુરને આવી કામગીરીમાં જવા માટે રોકે છે. એને ખબર છે કે આ કામગીરીમાં કાં એને મૃત્યુ મળે, કાં તો એને પકડાય તો ફાંસી મળે. ડીમી ધનપુરને કહે છે કે હું તને ગોસાઈ અને એના સાથીઓના હાથમાં નહીં સોંપું, હું તને મારા પાલવ સાથે બાંધેલો રાખીશ. પણ ધનપુર એને સમજાવીને અને સુભદ્રા પ્રત્યેની પોતાની લાગણીને પ્રગટ કરીને ત્યાંથી કામગીરી માટે ચાલી નીકળે છે. અલબત્ત ગોસાઈ કેટલુંક સંકટ પોતાને માથે લે છે અને બે જુવાનોને મરતા બચાવવા પ્રયત્ન કરે છે, પણ એમાં ધનપુર ગવાય છે. ગોસાઈ અને રૂપનારાયણ કામગીરી દરમિયાન થયેલી દુર્ઘટનાને કારણે વિચારે છે કે આ તો હજી શરૂઆત છે, આના પછી આરોહણ હશે, અવરોહણ હશે અને અંત હશે. પણ સાથે સાથે એમ પણ વિચારે છે કે કોઈને માર્યા વગર પ્રેમની શક્તિથી લક્ષ્યને પહોંચવામાં જીવને વધુ ઠંડક મળત. ગોસાઈ જેવા વૈષ્ણવજનને પણ લોહીના ડાઘ જંપવા દેતા નથી. હિંસા કરવા નીકળેલા આ સર્વને હિંસાની દુર્ઘટના અહિંસાની લાગણી તરફ ખેંચે છે, એ અહીં મહત્વનું છે. ગોસાઈ બે જુવાન પહેલાં મર્યા, ધનપુર મરણતુલ છે. મરતી વખતે ધનપુર ડીમીને એકવાર મળવા ઈચ્છે છે અને ચૂમવા ઈચ્છે છે. બીજી બાજુ દોડતી આવેલી ડીમી અંતે મૃત ધનપુરને અશ્લેષમાં લે છે અને કહે છે કે થોડી વધારે તે શા માટે રાહ ન જોઈ. અંગ્રેજી સામેના અહિંસક સ્વાતંત્ર્ય સંગ્રામની સમાંતર ચાલેલા અહિંસાત્મક સંઘર્ષની ભૂમિકામાં પ્રેમની કથા સાથે ક્રાંતિની કથા કહેતી આ નવલકથામાં 1942ના સમયનો એક ચોક્કસ યુગચિતાર મળે છે. કંઈક ને કંઈક પ્રયોજનના અનુભવને નવલકથામાં મૂકતા આવેલા આ અસમિયા નવલકથાકારે આ નવલકથામાં પણ સત્યને સુંદર રૂપ આપી બહિર્જગત સામે પ્રસ્તુત કર્યું છે.